समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार अने एमा अवृत चंद्राचार्य भगवान नी आत्मख्याति नामनी टीका आपणे बारमी गाथा पछी श्लोक चार अने श्लोक पांच सुधी स्वाध्याय कर्यो छे। हवे आगळ आपणे स्वाध्याय लईए। समय सारमां श्लोक પાંચ પછી જે આપવામાં આવ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે। પાંચમા શ્લોકમાં જે વાત કરવામાં આવી કે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધને કોઈ પણ રીતે પ્રયોજનકારી નથી કાર્યકારી નથી એ બધી વાત કર્યા પછીથી હવે આ છઠ્ઠા શ્લોકમાં કહે છે કે નિશ્ચય સમ્યક્ત્વનું સાચું સ્વરૂપ શું છે। કોને નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય? કેમ કે નિશ્ચય સમ્યક્ત્વ વિશે ગાથાઓ આવશે એ પહેલા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને શ્લોક રૂપે એ વાત કરે છે। એટલે છઠ્ઠો શ્લોક છે, એકત્વે નિયતસ્ય શુદ્ધ નયતો વ્યાપ્તુર્ય તસ્યાત્મન પૂર્ણ જ્ઞાન ઘનસ્ય દર્શનમીહ દ્રવ્યાંતરેભ્ય પૃથક સમ્યક દર્શનમેતદેવ નિયમાદાત્મા ચ તાવાનયમ તન્મુક્ત્વા નવતત્વ સંતતિ મીમાયમી કૌસ્તુ ન। છઠ્ઠા શ્લોકમાં અહીંયા જે વાત કહેવામાં આવી છે એ એક તો સમ્યક્ત્વના સ્વરૂપની વાત કહેવામાં આવી છે અને આત્મા કેવો છે એની પણ વાત કહેવામાં આવી છે। શ્લોકના અર્થમાં અહીંયા કહે છે અશ્ય આત્મન આ આત્માને યદ ઇહ દ્રવ્યાંતરેભ્ય પૃથક દર્શનમ અન્ય દ્રવ્યોથી જુદો દેખવો એટલે કે શ્રદ્ધવો આ આત્માને અન્ય બીજા બધા દ્રવ્યોથી એને જુદો દેખવો એટલે એવો જ પછી જાણીને શ્રદ્ધવો દેખવો એટલે અહીંયા શ્રદ્ધવો એ અર્થમાં લેવાનું છે। કેમકે દર્શનમ મૂક્યું છે એટલે દર્શન શબ્દના જે જગ્યાએ જે અર્થ હોય એ પ્રમાણે સમજવા। દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા પણ થાય છે, દર્શન એટલે દેખવું અને દર્શન એટલે સામાન્ય અવલોકન એને પણ આપણે દર્શન કહીએ છીએ। એટલે સમ્યક દર્શન થતા પહેલા જે સામાન્ય અવલોકન એને માટે પણ દર્શન શબ્દ વપરાય છે અને સમ્યક દર્શન થાય એમાં દર્શન જ્ઞાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી સમ્યક શ્રદ્ધા જે થાય એ શ્રદ્ધા માટે પણ દર્શન શબ્દ વપરાય છે। અહીંયા શ્રદ્ધાની વાત લીધી છે કે આ આત્માને અન્ય દ્રવ્યોથી અન્યમાં બધા જ આવી ગયા, અન્ય એટલે કયું, કોઈ બાકી રહેતું નથી કે આ નહીં એવો કોઈ તો કહ્યું નથી, કોઈ અપવાદ નથી મૂક્યો। આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો અને વિશેષણ મૂક્યું છે એટલે બધા જ દ્રવ્યમાં આવી ગયા, કોઈ પણ દ્રવ્યને લઈએ તો બધાથી એને જુદો દેખવો એવો શ્રદ્ધવો એતત એવ નિયમાત સમ્યક દર્શનમ નિયમાત એટલે નિયમથી એતત એવ એ જ રીતે એ જ નિયમથી સમ્યક દર્શન છે। બહુ સરસ વાત મૂકી છે અહીંયા કે બધાથી જુદો દેખવો શ્રદ્ધવો એ જ સમ્યક દર્શન છે. સાચું દર્શન, સમ્યક દર્શન, સત્ય દર્શન શું છે? તો કે પ્રભુ ભગવાન આત્માને બીજા બધાથી જુદો દેખવો, અનુભવવો એ જ સાચું દર્શન છે, સાચી શ્રદ્ધા છે, એ જ સાચો અનુભવ છે, એ જ સત્ય અનુભવ છે. એ સિવાય બીજું કંઈ નથી. જગતમાં ખરેખર જો કંઈ કરવા જેવું હોય તો આ જ એક કાર્ય છે, અને એ કરી શકે એમ પણ જો કંઈ હોય તો એ આ એક જ કાર્ય છે, એ કરી શકે એમ છે. એને ક્યારેય પાછું વાળીને વિચાર કર્યો નથી ને એટલે આ બધી દ્રષ્ટિ થઈ જ નથી. એને ખ્યાલમાં નથી આવ્યું કે પોતાનું કેવું સ્વરૂપ છે, પોતે શું કરી શકે છે, એ વિશે એને ક્યારેય વિચાર્યું જ નથી. જીવન આખું પૂરું થઈ જાય, 70 વર્ષનો થાય, 80 વર્ષનો થાય, પણ બારમાં ને બારમાં દ્રષ્ટિ બારમાં જ ફરતી હોય, નાની નાની ક્ષુલક વાતોમાં જ એ રાચી રહેતો હોય, એમાંથી જ એને આનંદ આવતો હોય. એને એમ નથી થતું કે હવે મારા કેટલા વર્ષ બાકી રહ્યા અને મારે શું કરવાનું છે, હું ક્યાંથી આવ્યો અને ક્યાં જઈશ, આ જીવનનું શું ખરેખર મહત્વ છે, એ તો એને સમજાતું નથી. મનુષ્ય જીવન મળ્યું પણ વેડફી દીધું. એક વખત પાછો વળે, આ બધા તત્વની શ્રદ્ધા કરે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, તો એને કંઈક વાત સાંભળવાય મળે, સમજવાની વાત પછી રહી, વાંચવા પણ મળે ને સાંભળવા પણ મળે, આવો કંઈ અભ્યાસ કરે તો. પણ એ તો એને કરવું નથી, એટલે પછી આવી વાત ક્યાં એને જાણવા મળે ને પછી એમ કહેવું છે કે કોણ કહે છે આત્મા છે, અમે તો કહેતા નથી, અમે તો જોયો નથી. એને નરી આંખે આત્મા જોવો છે. બીજી બધી વાતમાં એને વૈજ્ઞાનિકોની વાત સાચી લાગે, અને અહીંયા પ્રભુની વાતમાં એને કે આત્મા ક્યાં છે મને બતાવો, અને છતાંય એને બતાવીએ તો એને ક્યાં જોવાની ફુરસદ છે, એને એક સરખો અભ્યાસ ક્યાં કરવો છે, પછી ક્યાંથી એને આત્માની વાત તરફ શ્રદ્ધા થાય. અહીંયા તો સ્પષ્ટ વાત કરી દીધી છે, એકદમ ચોખ્ખી વાત કરી છે. મહાપુરુષોની વાત બહુ સ્પષ્ટ હોય છે અને હૃદયને સ્પર્શે એવી વાત હોય છે. આ કેટલી સરસ હૃદયને સ્પર્શે એવી સ્પષ્ટ વાત કરી કે આ આત્માને અન્ય બધા જ દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો, શ્રદ્ધા કેવી રીતે થાય, એને જોવો, જાણવો, અનુભવવો એટલે શ્રદ્ધા થાય. આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો એ જ નિયમથી સમ્યક દર્શન છે, બીજું કંઈ નથી. સમ્યક દર્શન, સમ્યક દર્શન તું કહી રહ્યો છે, અને જો તું શાસ્ત્રના અભ્યાસમાં ક્યાંય અટવાઈ ગયો હો તો પ્રભુ તું બહાર નીકળ, ત્યાંથી અહીંયા સમ્યક દર્શનની વાત અમે તને કહીએ છીએ કે આ આત્માને તું બધા જ પદાર્થોથી, જગતના બધા જે પદાર્થો તને ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવે છે એ બધા પદાર્થોથી, બધા દ્રવ્યોથી, 6 પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા, એ બધાથી જુદો તું ભગવાન આત્મા છો, અને એને જ નિયમથી સમ્યક દર્શન કહેવામાં આવે છે, એવી તું શ્રદ્ધા કર, એવા આત્માને તું અનુભવીને શ્રદ્ધા કર, એ જ સમ્યક દર્શન છે, એ જ સાચું દર્શન છે. તારા સ્વરૂપનું દર્શન તું કર, તું સ્વને અનુભવ, સ્વાનુભૂતિ એ જ નિયમથી સમ્યક દર્શન છે. કેટલી બધી સરસ રીતે સ્પષ્ટ વાત કરી, કોઈ બીજી વાતને અવકાશ જ નથી અહીંયા. આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો તે જ નિયમથી સમ્યક દર્શન છે. એતત એવ નિયમાત સમ્યક દર્શનમ, જો આચાર્ય ભગવાનના શબ્દો છે, કંઈ આમ ગમે તેમ વાત નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એક એક શબ્દ કેવા મૂક્યા છે. આગળ કહે છે કે આત્મા વ્યાપતું પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. કેવો છે આત્મા? કેવો છે આત્મા? વ્યાપતું એટલે વ્યાપનારો. ક્યાં વ્યાપે આત્મા? ક્યાં વ્યાપે? બારમાં વ્યાપે? બીજા આત્મામાં વ્યાપે? ક્યાં વ્યાપે? ક્યાં આત્માનું વ્યાપવું પોતાના રૂપે જ હોય, પોતે પોતાનામાં જ વ્યાપે, બીજે ક્યાંય વ્યાપતો નથી. ભગવાન આત્મા એની સાથે સંસાર અવસ્થામાં જે શરીર રહ્યું છે એ શરીરમાં ક્યારેય વ્યાપ્યો નથી ને વ્યાપતો નથી, એવું ક્યારેય બન્યું નથી ને બનવાનું નથી. 3 કાળમાં એ બને નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે નહીં, આ એક મોટી વાત છે, એને ભૂલી ગયો. એટલે શરીરના સાથે જે સંયોગ છે એને એ એમ સમજે છે કે એમાં એ આત્મા વ્યાપ્યો છે. શરીર સાથેનો સંયોગ એવો છે કે એ સંયોગને કારણે એને એમ લાગે છે કે આત્મા શરીરમાં જાણે વ્યાપ્યો છે. શરીરના કાર્યો બધા એ આત્મા કરે છે એવી એની મિથ્યા માન્યતા છે. અહીંયા એ માન્યતાનું ખંડન કર્યું છે, બહુ સરસ રીતે ખંડન કર્યું છે. અમૃતેન્દ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે કે કેવો છે એ આત્મા, તો કે વ્યાપતું. વ્યાપતું એટલે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે, બીજે ક્યાંય વ્યાપતો નથી, પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા કહ્યો, એવો એ આત્મા અનંત ગુણોનો પિંડ કહ્યો એ તો વાત બરાબર છે, પણ એ શું છે? તો કે એ અનંત ગુણો એક રૂપે એ આત્મામાં, એ આત્માના સ્વરૂપની રચના કરનારા જ છે. આત્મા એટલે ગુણોનો પિંડ, બીજું કંઈ નથી. શાશ્વત રહેનારા ગુણો છે અને એના દ્વારા જ આત્માનું સ્વરૂપ છે. આત્મામાં કોઈ બીજું દ્રવ્ય છે ને એમાં કંઈ ગુણો રહેલા છે એમ નથી, એટલે એનું વ્યાપકપણું આત્માનું ક્યાં હોય? ગુણોમાં જ હોય, બીજે ક્યાં હોય? ગુણના સમુદાય રૂપે આત્મા છે, તો આત્માનું વ્યાપકપણું ગુણમાં છે. ગુણ આત્મામાં વ્યાપે છે અને આત્મા ગુણોમાં વ્યાપ્યો છે. દરેક ગુણ આત્માના બધા જ પ્રદેશમાં વ્યાપ્યો છે, આત્માના બધા જ પ્રદેશમાં વ્યાપ્યો છે. દરેક ગુણ અનંત ગુણ છે, અનંતે અનંત ગુણ આત્માના દરેક પ્રદેશમાં વ્યાપ્યા છે. એટલે એમ કહીએ કે આત્મા એ ગુણોમાં વ્યાપ્યો છે, એ ગુણોમાં એ સમાયો છે, ગુણો રૂપે છે આત્મા. અને એ એક રૂપે છે, એમાં કંઈ જુદું પડી શકતું નથી, ગુણોને જુદા પાડી શકાતા નથી. અને વળી આગળ પણ સાથે એક વાત લીધી કે ગુણ અને પર્યાયોમાં વ્યાપનારો છે, એટલે પર્યાયોમાં વ્યાપનારો છે એટલે એ એક પછી એક ક્રમમાં પર્યાય થાય છે. એ પર્યાય આત્માને દર્શાવનારી છે, એટલે એમ એ પર્યાયમાં વ્યાપ્યો છે. આત્માની નિર્મળ પર્યાય એક પછી એક જે ક્રમમાં થઈ રહી છે, એ પર્યાયમાં આત્મા એને પ્રસિદ્ધિ પામે છે, એટલે એને જણાય છે, એને ખ્યાલમાં આવે છે, એનો અનુભવ થાય છે, એનું જ્ઞાન થાય છે, એ પર્યાયમાં થાય છે. એટલે એમ કહેવાય કે એ એક સમયની પર્યાય છે, એની અંદર એ આત્મા એને જણાઈ જાય છે, આત્માનું જ્ઞાન થાય છે, આત્માનો અનુભવ થાય છે, આત્માના અનંત ગુણોની પર્યાયનો અનુભવ થાય છે, આત્માનું પરિણમન જે છે એ એને અનુભવમાં આવે છે, આનંદ રૂપે એ એને અનુભવાય છે. એટલે એવો છે આત્મા, પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? શુદ્ધ નયતઃ એકત્વે નિયતશ્ચ. શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. શુદ્ધ નયથી એ એક રૂપે જ દેખાય છે, અખંડ છે. અનંત ગુણ ભલે કયા, પણ શુદ્ધ નયથી જોવા જઈએ તો આત્મા એક રૂપ છે, એ અનંત ગુણો એક રૂપે છે, એમાં જુદું કંઈ પડી શકતું નથી, એ એક રૂપે છે. શુદ્ધ નયથી જોવામાં આવે તો એ એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે, એટલે એમાં અનંત ગુણો છે, છતાં પણ એનું રૂપ એક જ છે, એમાં એ ખંડ ખંડ કંઈ વસ્તુ છે જ નહીં. એક ભાગમાં એક ગુણ, બીજા ભાગમાં બીજો ગુણ, એમ ગુણો નથી રહ્યા, એ એક રૂપે આત્મામાં ગુણો રહ્યા છે. એટલે અનંત ગુણોનો પિંડ એ એક રૂપ અખંડ દ્રવ્ય છે. ચૈતન્ય ભગવાન આત્મા જ્ઞાનનો સાગર છે, સુખનો દરિયો છે. એવા આત્માની વાત કરે છે કે શુદ્ધ નયથી એકપણામાં એ નિશ્ચિત કરવામાં આવ્યો છે. અને વળી કેવો છે? તો કે પૂર્ણ જ્ઞાન ઘનશ્ચ. પૂર્ણ જ્ઞાન ઘન છે, પૂર્ણ જ્ઞાન ઘન છે, એટલે એ જ્ઞાનરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને પૂર્ણ જ્ઞાન ઘન એટલે કોઈ કોઈ એવું જ્ઞાન નથી જે આત્મામાં ન હોય. બીજી રીતે કહીએ તો એવું જગતમાં કોઈ જ્ઞાન નથી કે જે જ્ઞાનને આત્માએ બહારથી જાણવું પડે, પ્રાપ્ત કરવું પડે. આત્મા પૂર્ણપણે જ્ઞાનરૂપ જ છે અને જગતના બધા જ પ્રકારના જ્ઞાન આત્મામાં જ પડ્યા છે, આત્મામાં જ સમાય છે, આત્મામાંથી જ ઉદ્ભવે છે. એ બહારથી ક્યાંયથી આત્માને એ લેવા જવું પડતું નથી, એવો પૂર્ણ જ્ઞાન ઘન છે. વળી તાવાન અયમ આત્મા, તાવાન અયમ આત્મા, જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. આત્મા કેવો છે એમ કહેતા શુદ્ધ નહીંથી સ્વરૂપ દર્શાવ્યું, એના વ્યાપવાની વાત કરી, ક્યાં વ્યાપ્યો છે, કઈ રીતે છે, અને એ જ્ઞાનરૂપ છે, એનાથી આગળ વધીને હવે આ વાત કરી કે જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. સમ્યક દર્શન છે એટલે જે સ્વરૂપ એને અનુભવમાં આવ્યું છે એટલો એ આત્મા છે, એ સિવાય અન્ય પ્રકારે આત્મા નથી. એટલે એ રાગ રૂપે, દ્વેષ રૂપે, એમ કોઈ રૂપે આત્મા નથી. જેટલું સમ્યક દર્શન છે એટલે આત્માનું અવલોકન એ જેટલું એને થયું છે એ જ આત્મા છે. એના યોગ્યતાને કારણે પરના લક્ષે વિભાવ ભાવ થાય, રાગ કે દ્વેષના ભાવ થાય, તો એ રૂપ આત્મા નથી. જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે ઇમામ નવતત્વ સંતતિ મુક્તવા, આ નવતત્વની પરિપાટી છોડીને, આ નવતત્વની પરિપાટી છોડીને અયમ આત્મા એક અસ્તુ ન, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. આ સમ્યક દર્શનની જે વાત લીધી, એટલે સમ્યક દર્શન એટલે આપણે પહેલી વ્યાખ્યા જે કરીએ એ નવતત્વની શ્રદ્ધા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વાર સૂત્ર એટલે મોક્ષશાસ્ત્ર ઉમા સ્વાતીજીનું, એનું એ બીજું સૂત્ર તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એ નવતત્વની યથાર્થ શ્રદ્ધા એને સમ્યક દર્શન કહેવામાં આવે, સંકિત કહેવામાં આવે. અહીંયા એમ કહેવું છે આચાર્ય ભગવાનનું કે એ નવતત્વની જે વાત જે છે એની પરિપાટીને છોડીને, એટલે એનો જે વિસ્તાર કરવામાં આવ્યો છે, જે ભેદરૂપે જે સમજાવવામાં આવ્યું છે એને પરિપાટી કહેવાય. ભેદરૂપ વાત કરવામાં આવી છે, જીવ છે અને અજીવ છે, અને પછી બીજી બધી એ પર્યાય છે, એ આશ્રવ છે, બંધ છે, અને આશ્રવથી વિરુદ્ધ સંવર છે, અને બંધથી વિરુદ્ધ નિજરા છે, અને પછી મુક્ત સ્વરૂપ મોક્ષ છે, અને આશ્રવ ને બંધની અંદર શુભ ને અશુભ પરિણામો એટલે કે પુણ્ય ને પાપ સમાય છે, એમ એ નવતત્વ છે. પણ આ નવતત્વનો એ ભેદ કરીને જે વિકલ્પ સહિતની જે વાત કરવામાં આવી છે, એવા વિકલ્પ રૂપે જે વાત છે એને અહીંયા નવતત્વની પરિપાટી કહી છે. એટલે એવા વિકલ્પની વાત છોડીને આ આત્મા અખંડ એક જ અમને પ્રાપ્ત હો, એમ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. એક સાથે ચાર લીટીના શ્લોકમાં કેટલી વાત કરી નાખી પ્રભુ. આમાં તો વિચાર કરીએ તો અંદરમાં જવા એવું છે. જેવા કુમકુંદાચાર્ય ભગવાન છે એવા જ આ અમૃતચંદ્રાચાર્ય ભગવાન છે, અને આ સમયસારના રહસ્યો ખોલનારા પણ એવા ગુરુદેવ કાન ગુરુ છે. આમાં ક્યાં કોને મૂકવા એ સમજણ નથી પડતી પ્રભુ. એક એવા લખનારા છે, બીજા એવી ટીકા કરનારા છે, અને ત્રીજા એવા સમજાવનારા છે. અને એવા આ મહાન શાસ્ત્રનો આપણને સ્વાધ્યાયનો આ અવસર મળ્યો છે, ત્યારે ખૂબ 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 અંતરમાં અહોભાવ જાગે છે. ઓહો, આ શાસ્ત્ર અને આ વાત, અનાદિની આ વાત ક્યારે સાંભળવા મળી જ નહીં હોય. અનાદિથી આ જીવને રખડવાનું થયું ને, ક્યારે એને આને આવી વાત, અદભુત વાત તરફ લક્ષ જ નહીં કર્યું હોય. આ રહસ્યો ક્યારે એને નહીં સાંભળવામાં આવ્યા હોય, કે પછી સાંભળ્યા અને પ્રમાદ કરીને એ રખડ્યું. આ જીવે શું કર્યું, એને આ આ અદભુત તત્વ તરફ કેમ ક્યારેય રૂચિ ન થઈ, કેમ એની એને લગ્ની ન લાગી, કેમ એને એને પ્રાપ્ત ન કર્યું. દ્રવ્યાનું યોગ જે છે એ વાંચવા માટેનો યોગ નથી. દ્રવ્યાનું યોગનો અર્થ જે છે, કૃપાળુદેવે બહુ સુંદર શબ્દોમાં એ વાત મૂકી છે કે દ્રવ્યાનું યોગ જે છે એ દ્રવ્યાનું યોગ પ્રાપ્ત કરવાની વાત છે. દ્રવ્યાનું યોગ પ્રાપ્ત થયો એવા શબ્દો મૂક્યા છે. પ્રાપ્ત થયો એટલે દ્રવ્યાનું યોગ જે કહીએ એ આખો યોગ રૂપ પોતે થઈ જાય છે. દ્રવ્યાનું યોગ રૂપ પોતે થઈ જાય છે એટલે કે શુદ્ધ દશાને પોતે પ્રાપ્ત કરી લે એવા ભાવથી એ વાત મૂકી છે. અને એ એવો આ દ્રવ્યાનું યોગ રૂપ પોતે થઈ જાય, દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ એમ કહ્યું છે. આપણે તો ચાર અનુયોગમાં આ જે દ્રવ્યશ્રુત છે એને આપણે વહેંચીએ છીએ એના ભેદ કરીને સમજવા માટે એમ અનુયોગ કરીએ છીએ. ના, એમ નહીં. દ્રવ્યાનું યોગનો અર્થ રૂપાળુદેવે જે કર્યો છે એ બહુ સુંદર કર્યો છે. દ્રવ્યાનું યોગ રૂપ જાણે પોતે થઈ જાય એવી એ વાત લીધી છે. દ્રવ્યાનું યોગ રૂપ થવું એટલે શું? કે જેમ દ્રવ્યાનું યોગમાં દ્રષ્ટિનો વિષય દર્શાવ્યો છે અને જે આત્માની વાત કરી છે એ રૂપે પોતે પરિણમી જાય એવી વાત મૂકી છે. તો એવા આ દ્રવ્યાનું યોગની વાત આપણને ભૂતકાળમાં ક્યારેય નહીં મળી હોય. આ વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણી વાર એવો વિચાર આવે છે કે ઓહો, જેટલી વાર વાંચીએ છીએ એટલી વાર હજી એમ થયા કરે કે વાંચ્યા કરીએ, એનો અભ્યાસ કર્યા કરીએ અને એ ભાવોને પકડીએ અને એ ભાવો રૂપે રહીએ. અહીંયા ભાવાર્થમાં કહે છે કે સર્વ સ્વાભાવિક તથા નિમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો. એની ગમે તે અવસ્થા હોય, બહારમાં એ કોઈપણ પર્યાય રૂપે હોય, ગમે તે એની સાથે શરીર એને પ્રાપ્ત થયું હોય એક જ ક્ષેત્રમાં, તેમ છતાં પણ એનું મૂળભૂત સ્વરૂપ જે છે એ કંઈ કોઈ રીતે હાનિ પહોંચતી નથી, હાનિ એ પામતું નથી. એટલે સર્વ સ્વાભાવિક તથા નૈમિતિક પોતાની અવસ્થારૂપ ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો. નૈમિતિક અવસ્થા જે છે એટલે એ પરનિમિત્તને કારણે થયેલી અવસ્થા, એ નૈમિતિક અવસ્થા કહી છે. નૈમિતિક પોતાની અવસ્થારૂપ ગુણ પર્યાય ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો. એ ગમે તેટલી પર્યાયના ભેદ કહીએ, ગુણના ભેદ કરીએ, બધું કહીએ, પણ શુદ્ધ નહીંથી દર્શન કરીએ એનું તો એમાં એ એકપણે દેખાય છે એવો નિશ્ચય થાય છે. એ એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો. શુદ્ધ નહીંથી જ્ઞાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો. જ્ઞાયક માત્ર એક આકાર દેખાયો. આકાર એટલે આપણે વસ્તુના જે આકાર માનીએ છીએ એવા આકારની અહીંયા વાત નથી, એ આકારની વાત નથી, પણ જ્ઞાયક માત્ર એક આકાર એવો દેખાડવામાં આવ્યો. તેને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો. અન્ય દ્રવ્યોથી જુદો છે અને અન્ય દ્રવ્યોના ભાવો, એટલે જે દ્રવ્ય છે એ પોતે પોતાના ભાવે પરિણમે છે. એટલે કોઈ પણ દ્રવ્યનો ભાવ લઈએ તો એ ભાવથી આ આત્મા એ જુદો છે. આ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એના પોતાના, બીજા દ્રવ્યના એ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એના પોતાના, બીજો જીવ છે તો એના પણ દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવ એના પોતાના. એટલે એ બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ રૂપે તો ક્યારેય થયો જ નથી, પૂતગળના ભાવ રૂપે એટલે જળ રૂપે એ ક્યારેય થયો નથી. ભગવાન આત્મા મૂર્તિક રૂપે પૂતગળ રૂપે થયો હોય તો મૂર્તિકપણો હોય, એવો મૂર્તિક રૂપે થયો જ નથી, અમૂર્તિક જ છે. એને સ્પર્શ છે, રસ છે, ગંધ છે અને સ્વરૂપ છે એનું, જે આપણા ઇન્દ્રિયો દ્વારા જાણીએ છીએ, રૂપ છે. એટલે એવા જે પૂતગળના ગુણો છે એવા પૂતગળના ગુણ રૂપે આ આત્મદ્રવ્ય ક્યારેય થયું નથી. એટલે એ જેવા ગુણ છે એવા ભાવે એ પૂતગળ દ્રવ્ય પરિણમે છે. પૂતગળના ગુણ જેવા છે એવા પૂતગળના ભાવે એ પૂતગળ પરિણમે છે, અને એ જ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ પણ પોતે પોતાના ભાવે પરિણમન કરે છે. એટલે એવા કોઈ પણ દ્રવ્યને લઈએ તો એવા દ્રવ્યના ભાવોથી આત્માનો ભાવ ન્યારો છે, ચૈતન્ય રૂપ જ છે. એનો ભાવ કેવો છે? અનંત ગુણોનો પિંડ એ જ્ઞાયક માત્ર છે, એવો ચૈતન્ય રૂપ જ છે, એ બીજા બધાથી જુદો છે. એવો અનુભવો, એવો પોતે સામાન્ય અનુભવ દ્વારા અને પછી વિશેષતાથી જ્ઞાન દ્વારા એમ એને અનુભવવો અને શ્રદ્ધવો, દેખવો, જાણવો અને શ્રદ્ધવો, એનું નામ સમ્યક દર્શન છે. શુદ્ધ નહીંથી જ્ઞાયક માત્ર એક આકાર દેખાડવામાં આવ્યો. કોઈ એમ મને પૂછ્યું, હમણાં થોડા વખતની વાત છે, કે સમ્યક દર્શન વખતે એને આ આકાર દેખાતો હશે? આ જે પોતાનો આકાર છે એ દેખાતો હશે? મેં કહ્યું ના, એ આકાર જો જોવા જઈએ ને એ આકાર પ્રમાણે જો શ્રદ્ધા કરીએ તો તિરિંચના ભાવમાં એને તિરિંચનો સ્વરૂપ શરીર છે તો એ આકારે હોય. એટલે એ સમ્યક દર્શન નથી, સમ્યક દર્શન એ નથી. સમ્યક દર્શનમાં તો એ એક નાયક છે, એ બધાથી જુદો છે, બસ એ વાત છે. તિરિંચને સમ્યક દર્શન થાય એટલે સામાન્ય અવલોકન થાય, એમાં જ્ઞાનની તારતમ્યતા એટલી નથી, પણ હું બધાથી જુદો છું એ ભિન્નતા એને દેખાય છે. એ ભિન્નતા એ જણાય છે, બીજાથી બધાથી પોતે જુદો છે એવી ભિન્નતા રૂપે પોતાને પોતે એ જણાય હોય, એટલે એ આકાર રૂપ કહેવાય. એટલે જ્ઞાયક માત્ર આકાર, જ્ઞાયક માત્ર આકાર કહેતા એમ જણાવવું છે કે જ્ઞાયક રૂપ છે આકાર. એટલે આપણે જે કહીએ છીએ કે ગોળ ને ચોરસ ને ત્રિકોણ ને કોઈ પણ પ્રકારના આકાર કે આ શરીરનો આકાર જે છે, તો એવા આકારની અહીં વાત નથી. આકાર શબ્દ અહીંયા જેવી રીતે વપરાયો છે એ બીજા અર્થમાં છે, કે એવા આકારની ભૂમિતિના આકારો કે કોઈ પણ પ્રકારના શેપની વાત નથી, શેપના અર્થમાં નથી. આકાર અહીંયા છે એ જ્ઞાયક માત્ર એક આકાર એમ કહેવામાં આવ્યું છે. એટલે કે એનું એ રૂપ છે, એના ગુણને કારણે, એનું મુખ્ય ગુણને કારણે જે રૂપ છે એ આકારે, એ રૂપે આકાર એટલે રૂપે, એવા રૂપે છે, એવા એ આકારે છે. તેને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી, અન્ય દ્રવ્યોથી તો જુદો છે, ભિન્ન છે એ તો જાણવામાં આવ્યું, પણ અન્ય દ્રવ્યોના ભાવોથી એ ન્યારો, દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યક દર્શન છે. વ્યવહારને આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યક દર્શનને અનેક ભેદરૂપ કહે છે. ત્યાં વ્યભિચાર એટલે દોષ આવે છે, નિયમ રહેતો નથી. વ્યવહારથી જે વાત કરવામાં આવે એમાં આત્માને અનેક પ્રકારે દર્શાવવામાં આવે, એટલે પછી એમાં ભેદ પડે, અને ભેદરૂપ કલ્પના કરવા જતા વિકલ્પમાં જ રહેવાય, સમ્યક દર્શન થાય જ નહીં, આત્માનું સાચું દર્શન થઈ શકતું જ નથી, એટલે એમાં દોષ આવે એમ કહ્યું. નિયમ રહેતો નથી. સમ્યકની વાત કરીએ તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ ચાર રીતે વાત કરવામાં આવી છે. એમાં સૌથી પહેલી વાત લેવામાં આવી છે એ લક્ષણની વાત, તો એમાં ચાર રીતે લક્ષણની વાત કરવામાં આવી. એમાં સૌથી પહેલી વાત જો કરવામાં આવી હોય તો એ સાત તત્વ નવ તત્વની શ્રદ્ધા એને જ સમકિત કહેવામાં આવ્યું, એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું. પહેલી વાત જે છે એમાં એ વાત કરવામાં આવી છે. પછી દેવગુરુ શાસ્ત્ર, સુદેવ, સુગુરુ, સુશાસ્ત્ર, એની શ્રદ્ધા, એની યથાર્થ શ્રદ્ધા એને સમકિત કહેવામાં આવ્યું. અને એના પછી સ્વ પર ને જુદા જાણવા, સ્વ અને પરને જુદા જાણવા એને સમકિત કહ્યું, અને પછી પોતે સ્વને જાણવું એને સમકિત કહ્યું. અને બધા ચારે ચાર લક્ષણો એ એકબીજામાં કઈ રીતે સમાય છે એની વિસ્તૃત ચર્ચા બધી એમાં લેવામાં આવી. હવે એ બધી ચર્ચાને કોઈ પણ પ્રકારે આપણે લઈએ તો એ દરેક પ્રકાર જે છે એ ચર્ચા રૂપે છે, ભેદ રૂપે જો કંઈ લેવામાં આવે તો એમાં શું થાય કે એમાં સ્વરૂપમાં જવાય નહીં. એ માહિતી રૂપે બરાબર છે, એ વ્યવહાર નહીં, એને માહિતી રૂપે આપણને સમજાવે છે કે આ આટલું આ પ્રમાણે સમ્યક દર્શન હોય. પણ સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા જેને કારણે એ સમ્યક દર્શનની પર્યાય થઈ અને જે આત્માનું સ્વરૂપ જાણવામાં આવ્યું એવો એ ભગવાન આત્મા એમાં જણાતો નથી એવી શુદ્ધ નિર્મળ પર્યાય સમ્યક દર્શનની ઉત્પન્ન થતી નથી. પણ નિશ્ચયથી જે વાત જોવામાં આવે શુદ્ધ નયથી, એ શુદ્ધ નયથી એકરૂપ આત્માને જ્ઞાયકને દેખવામાં આવે જાણવામાં આવે તો એને સમ્યક દર્શનની પર્યાય થાય છે, એટલે કે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે જેમાં એને પોતાનું સ્વરૂપ જણાય છે. એટલે વ્યવહારને આત્માને અનેક ભેદરૂપ કહી અને જે દર્શાવે છે એવો એ ભેદરૂપ આત્મા છે નહીં એ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. સમજાવવા માટે ભેદથી વાત કરવામાં આવી હોય, આત્માને અનેક ભેદરૂપ કહી અને સમજાવે આત્મા એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય, અને પછી એમાં પર્યાય તો ઉત્પાદ અને વ્યય સહિત એનું એવું સ્વરૂપ છે, અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા અનેક રીતે આ રીતે વાત કરવામાં આવે. એના એક એક ગુણને લઈને એક એક એના ધર્મને લઈને વાત કરવામાં આવે, એના નિત્યપણાની વાત કરવામાં આવે, એના અસ્તિત્વની વાત કરવામાં આવે, એમાં એના પ્રમેયત્વપણાની વાત કરવામાં આવે કે કઈ રીતે એ બીજાને જણાય છે, કઈ રીતે અનુભવમાં આવે છે. આ રીતે અનેક પ્રકારે એની વાત કરવામાં આવે, પણ એ બધા દ્વારા એ આત્મા સંબંધીની માહિતી પ્રાપ્ત થાય, પણ આત્મા અનુભવમાં ના આવે. આત્મા અનુભવમાં ના આવે એટલે એ વ્યવહાર નહીં છે, એ આત્માને એવા અનેક ભેદ રૂપે કહેનારો છે પણ એ દ્વારા સ્વરૂપમાં જવાતું નથી, સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એ વાત અહીંયા બતાવી છે. એટલે કહે છે કે વ્યવહાર નહીં આત્માને અનેક ભેદરૂપ કહી, સમ્યક દર્શનને અનેક ભેદરૂપ કહે છે. કેમ કે સમ્યક દર્શન કહો કે આત્માનું દર્શન કહો, આત્માને અનેક ભેદરૂપ કહ્યો તો પછી સમ્યક દર્શન એ રીતે અનેક ભેદરૂપ થયું. અને એમાં લક્ષણની વાત કરીએ તો અનેક રીતે એ લક્ષણ દર્શાવી શકાય. ચાર પ્રકારે મુખ્યતાથી આત્માના લક્ષણ દર્શાવવામાં આવે એટલે એ રીતે સમ્યક દર્શનને એમ કહેવામાં આવ્યું કે આ સમ્યક દર્શનના લક્ષણ. પણ એમ કરતા આ દોષ શું આવે છે એની સમજ આપી કે એમ કરતા દોષ એ આવે છે કે એ પોતે ભગવાન આત્મા એને જણાતો નથી, પોતે પોતાને જણાતો નથી, અનુભવમાં આવતો નથી એટલે એ એવો નિયમ બનતો નથી. શુદ્ધ નયની હદે પહોંચતા, શુદ્ધ નયની હદે પહોંચતા વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. શુદ્ધ નય વસ્તુના સ્વરૂપને માત્ર શુદ્ધ નય એટલે એક જ રીતે દર્શાવે છે, બીજી કોઈ રીતે દર્શાવતો નથી. જો અહીંયા પ્રમાણ જ્ઞાનની વાત નથી આપણે કરવી, આપણે આ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એના સુધી પહોંચવું છે તો એક શુદ્ધ નય દ્વારા જ એક ત્રણેય કાળ જે શુદ્ધ સ્વરૂપ છે એની ઓળખાણ થાય. ત્રણેય કાળ એટલે ભૂતકાળમાં પણ હતું, અત્યારે વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે, ગમે તે પર્યાય હોય પણ એ જે સ્વરૂપ કોઈ પણ પર્યાયમાં જે રહે છે જે શાશ્વત છે જેમાં કોઈ હાનિ પહોંચી નથી એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા સ્વરૂપને જણાવનારો એ જ્ઞાનનો અંશ એને શુદ્ધ નય કહેવામાં આવે. એટલે એવા શુદ્ધ નયની હદે પહોંચતા, જો શબ્દ કેવા વાપર્યા છે અહીંયા પંડિતજીએ કે શુદ્ધ નયની હદે પહોંચતા, શુદ્ધને એમાં પહોંચીએ પછી કોઈ એમાં દોષ કે વ્યભિચાર રહેતો નથી, માત્ર એ શુદ્ધને તમને શુદ્ધ આત્માનું જ સ્વરૂપ જણાવનારો છે એટલે એ શુદ્ધને દ્વારા તમે શુદ્ધ આત્મામાં જ જાઓ, બીજે ક્યાંય જતા નથી. એટલે શુદ્ધનયની હદે પહોંચતા વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે કે શુદ્ધનય દ્વારા જે સ્વરૂપ છે તે જ સાચું આત્માનું સ્વરૂપ છે અને એમ જે જાણ્યો એને સમ્યક દર્શન કહેવાય. એમ જે જાણવું થયું એનું નામ જ સમ્યક શ્રદ્ધા. એમ જે જાણવું અવલોકવું થયું એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા. એ જ સંકિત એટલે એવો એ જાણેલો એ શુદ્ધ નયનો વિષયભૂત આત્મા એ કેવો છે, કેવો છે શુદ્ધ નયનો વિષયભૂત આત્મા એનું પછી અહીંયા વિસ્તારથી વર્ણન લીધું. તમે ચાર વાત અહીંયા સરસ રીતે મૂકી દીધી છે. પૂર્ણ જ્ઞાન ઘન છે, સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે, તો ભાવાર્થમાં બહુ સરસ રીતે પંડિતજી વાત લીધી છે, ખૂબ ઉમદા ભાવાર્થ લખ્યો છે. જાણે કે આખા શ્લોકને, કળશને એ જાણે કે ઘોળીને પી ગયા ન હોય એવી રીતે ભાવાર્થ લખ્યો છે, બહુ સરસ ભાવાર્થ લખ્યો છે. પૂર્ણ જ્ઞાન ઘન છે, સર્વ લોક અને અલોક, લોક અને અલોક બંનેને જાણનાર, લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનની કોઈ સીમા જ નથી, જ્ઞાનની કોઈ સીમા રહેતી નથી. કેમ કે લોક અને અલોક, લોકાકાશ અને અલોકાકાશ, અલોકાકાશની કોઈ સીમા નથી તો પછી જ્ઞાનની પણ કોઈ સીમા નથી. સર્વ લોકાલોકને જાણનારો છે, લોક અને અલોકને જાણનાર. લોકાકાશમાં છ પ્રકારના દ્રવ્યો, અનંત અનંત પૂતગળો અને અનંત અનંત આત્માઓ અને બીજા આ ચાર દ્રવ્યો, એ બધું રહ્યું છે એ લોકાકાશ, અસંખ્ય પ્રદેશ અને અનંત એવું અલોકાકાશ, એવા બંનેને એ જાણનાર છે. એટલે એમાં જે છે બધાને જાણનાર છે, એટલે જ્ઞાનની કોઈ અહીંયા સીમા જ નથી. પૂર્ણ જ્ઞાન ઘન, સર્વ લોકાલોકને જાણનાર એ જ્ઞાન સ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યક દર્શન છે. એવા આત્માની જેને શ્રદ્ધા થઈ, અનુભવ સહિત શ્રદ્ધા થઈ, એને સમકિત છે, એને સમકિત છે, અથવા તો એવી શ્રદ્ધાવાળો જે છે એ સમ્યક દ્રષ્ટિ છે. તે કાંઈ જુદો પદાર્થ નહીં નથી, આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ છે. શું? કે એવા જાણનાર સ્વરૂપની શ્રદ્ધા જે થઈ અને એ શ્રદ્ધા થતા જે સમ્યક દર્શન પ્રગટ થયું છે એની વાત કરે છે, કે એ આત્માના જ પરિણામ છે, એ કાંઈ જુદું નથી. એ એક સમયની પર્યાય, શુદ્ધ નિર્મળ પર્યાય એ આત્માનું જ પરિણામ છે. બીજા સમયે પણ એવું શુદ્ધ નિર્મળ પરિણામ છે તો એ આત્માનું જ પરિણામ છે. એમ એવા અસંખ્ય શુદ્ધ પર્યાય રૂપે આત્માના જ અસંખ્ય પરિણામ થાય છે. અને પછી એવા જ પરિણામ થાય ને બીજા પરિણામ થાય જ નહીં, એટલે શુદ્ધ પર્યાય જ થાય, નિર્મળ શુદ્ધ પર્યાય એક પછી એક પછી એક થયા જ કરે, થયા જ કરે. એવી જે દશા પ્રગટ થાય એવી દશાને સિદ્ધની દશા કહીએ છીએ. એ સિદ્ધની પર્યાય છે કે જેમાં નિર્મળ શુદ્ધ પર્યાય જ થાય છે, એવા જ પરિણામ હોય, બીજા કોઈ પરિણામ જ હોય નહીં, એને વિભાવભાવ રૂપ પરિણમવું થતું જ નથી. એટલે અહીંયા આ જે શ્રદ્ધાની વાત કરી એ સમ્યક દર્શનની, એ બીજું કંઈ નથી, જુદો કોઈ પદાર્થ નથી, પણ એ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ છે, માટે સમ્યક દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. હવે જો અહીંયા અપેક્ષા શું દર્શાવવી છે એ સમજી અને વિચાર કરવો. જ્યાં જે જે જેમ છે તેમ સમજવું જોઈએ, જ્યાં જે જે યોગ્ય હોય તેમ સમજવું જોઈએ. કૃપાળુદેવે પણ એમ વાત કરી છે, ગમે તેમ અર્થ બેસાડવાની. અહીંયા સમ્યક દર્શનને અપેક્ષાથી એમ કહી દેવામાં કે એ આત્મા જ છે. સમ્યક દર્શનને જ્યારે આપણે જાણીએ છીએ કે સમ્યક દર્શન શું છે, તો શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, પણ છતાંય અહીંયા એને આત્મા કેમ કહ્યો? કે એમાં આત્મા એને અનુભવમાં આવે છે, સાચું નિર્મળ શુદ્ધ સ્વરૂપ જે શુદ્ધ નયનો વિષય, એવો એ આત્મા એને એમાં જ અનુભવાય છે, એમાં જ એને એ પ્રાપ્ત થાય છે. અને એવો અનુભવ થતાં એ પોતે કૃત્ય થઈ જાય છે. અહો આ આત્મા, કૃત્યપણું કેવું થાય? જેને અનુભવ થયો એને ખ્યાલ હોય, કૃત્યપણું કેવું થાય છે? આત્માનો અનુભવ જ્યારે થાય છે ત્યારે એ આનંદની તો વાત એક અદભુત છે, એ અલૌકિક આનંદ તો છે જ, પણ સાથે સાથે આ સ્વરૂપ એમ જે અનુભવ થાય છે એ પોતે અનુભવે છે, તે પોતે આત્માને જ અનુભવે છે. અને એ વખતે પણ એ આત્મા જ છે, એ પર્યાય રૂપે પરિણમ તો એ પોતે ભગવાન આત્મા જ છે. સમ્યક દર્શનની પર્યાય એમ પર્યાય તરીકે જોવા જઈએ તો બરાબર છે, પર્યાય છે, એક સમયની છે, પણ એ પર્યાય કેવી છે? પર્યાયનો વિચાર કરીએ પ્રભુ, તો એમાં શું છે? એ જ્યારે અનુભવમાં આવે છે આત્મા, અને એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એ અપૂર્વ અલૌકિક આનંદ સહિત જ્યારે અનુભવાય છે, ત્યારે એ પર્યાય એની પોતાની છે, એને અનુભવનારો એ પોતે છે, એને એ અનુભવનારો એ પોતે છે. સમ્યક દર્શનની પર્યાય એ આત્માનું દર્શન કરનારી એ પર્યાય છે. એટલે એ પર્યાય એની પોતાની છે, એ વખતે એ પોતે એ પોતે એ પર્યાય અને જ્ઞાન બંને એકરૂપ થઈ જાય છે. એ જાણનારો પોતે જાણે છે, એ જે જ્ઞાન થાય છે પર્યાયમાં, એ જ્ઞાન જેનું થાય છે એને જાણનારો એ પોતે જ છે. એટલે એવી એ પર્યાય છે કે જેમાં એ થોડી ક્ષણો માટે કોઈ દ્વેત રહેતો નથી. એટલા માટે એ અપેક્ષા અહીંયા એને એમ કહ્યું કે સમ્યક દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. બહુ સમજવા જેવી વાત છે પ્રભુ, અનુભવની વાતો છે બધી. આ કોઈ બહારથી વાત આવે, કોઈક સમજાવી દે એવી વાત નથી. આ બહુ અદભુત વાત છે. જેને શાસ્ત્રનો અભ્યાસ બહુ છે એને તો આ વાંચતા વાંચતા અંતરમાં આનંદના ફુવારા છૂટે છે પ્રભુ. ગુરુદેવે ઘણી વાર કહ્યું છે આ બધું. આ ગુરુદેવ તો એવા ભાવ વિભોર થઈ જતા હતા ઘણી વાર પ્રવચનમાં, આ વાત કરતા કરતા આત્માની વાતમાં પોતે અંદરમાં ઉતરી જતા. આજે આ વાંચીએ છીએ ત્યારે આપણને પણ એમ લાગે છે આ વાત ક્યાંય ન મળે એવી વાત છે પ્રભુ. આ સમયસાર તો અદભુત ગ્રંથ છે. પંડિતજી અહીંયા આગળ કહે છે આપણને કે અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુત પ્રમાણનો અંશ છે. શ્રુત પ્રમાણનો અંશ છે. પ્રમાણ જ્ઞાન કરવામાં આવે તો એ અનેક અંશ દ્વારા કરવામાં આવે. એના અંશ જે છે તે શું છે, એ અંશ શું છે, એ નય છે. અને એ બધા નય જે છે એ જ્ઞાનના અંશ છે અને એના દ્વારા જ્ઞાન થાય છે. એટલે એ શ્રુત છે. આત્માનું જ્ઞાન કરનારો એ અંશ જે છે તે શ્રુત છે. એવા શુદ્ધ પ્રમાણનો એ અંશ છે. તેથી શુદ્ધ નય પણ શુદ્ધ પ્રમાણનો જ અંશ થયો. શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે, કારણ કે વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. પ્રમાણ જ્ઞાનનો વિષય લઈએ ત્યારે એમાં શું આવે, અનેક નયો દ્વારા જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું હોય એ અનેક નય દ્વારા આપણે જાણીએ છીએ, એટલે પ્રમાણ જ્ઞાન થાય છે. જેમ છે તેમ જાણવામાં આવે છે એટલે પ્રમાણ છે. પણ પ્રમાણ જે જ્ઞાન છે એ જે કેવળી થયો નથી એને કેવી રીતે જણાય, એ અનેક નયો દ્વારા થતું જ્ઞાન એને ક્યાંથી થાય, તો કે એને એ આગમના વચનો દ્વારા થાય છે. એટલે આગમની વાણી, આગમના વચનો જાણીને તીર્થંકર ભગવાનની વાણી માંથી એને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે એને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવ્યું. કેવળ જ્ઞાન છે એમાં તો એ પોતે પ્રત્યક્ષ પોતાના આત્મપ્રદેશથી બધું જ જાણે છે, જ્યારે અહીંયા તો એમ નથી. છતાં પણ એનું જે જાણપણું છે એમાં અસત્યનો અંશ નથી અને એ પ્રમાણ છે. પ્રમાણ છે, પરમ સત્ય છે. પણ એ પરમ સત્ય છે એમ ખબર કેવી રીતે પડી, તો કે એ આગમ દ્વારા ખબર પડી, એ યુક્તિ દ્વારા ખબર પડી, એ તર્ક દ્વારા ખબર પડી, અને મહાપુરુષોએ અનુભવ સહિત કરેલી એ વાણી દ્વારા ખબર પડી. એટલે એ પરોક્ષ પ્રમાણ છે. વસ્તુનું સ્વરૂપ એમ જ છે, યથાર્થ છે, છતાં એ સર્વજ્ઞના આગમમાં જે વચનો આવ્યા, જે ઓમકાર ધ્વનિમાં જે જ્ઞાનનો ધોધ વહ્યો, એમાંથી એ ગણધર ભગવાને આગમોની રચના કરી અને એમાં આ જ્ઞાન આવ્યું. એટલે એ પરોક્ષ પ્રમાણ છે, કારણ કે વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી. તેથી આ શુદ્ધને સર્વદ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ સર્વ લોકાલોકને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. આ શુદ્ધને સર્વદ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ સર્વ લોકાલોકને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. એટલે કે ચૈતન્ય ધર્મને, આત્માના ચૈતન્યપણાને એ પરોક્ષ રીતે દેખાડે છે શુદ્ધ નય જે છે તે. તેથી આ શુદ્ધ નય એ ચૈતન્ય ધર્મને, આત્માના ચૈતન્યપણાને એ પરોક્ષ રીતે દેખાડે છે. અને ચૈતન્ય ધર્મ કેવો છે, તો કે અસાધારણ છે. અસાધારણ એટલે કે બીજા દ્રવ્યોમાં નથી, માત્ર જીવ દ્રવ્યોમાં છે, એ અસાધારણપણું છે. બીજી રીતે કહીએ તો અસાધારણપણું કઈ રીતે છે? તો કે એ અનાદિ છે અને અનંતકાળ સુધી એવું ચૈતન્યપણું રહેવાનું છે. એ શાશ્વત વસ્તુ છે, દરેક કાળે છે, કોઈ સમય એવો નથી જતો કે જ્યારે એ ચૈતન્યપણું પરિણમતું ન હોય. ચૈતન્યનું પરિણમન એટલે શું? કે જ્ઞાન દર્શન રૂપે પરિણમન થવું. જ્ઞાન દર્શન રૂપે પરિણમવાનું આ જીવને ક્યારેય નથી, એવું હોતું જ નથી કે ક્યારેય ન હોય. એ હંમેશા એનું પરિણમન જ્ઞાન રૂપે, જ્ઞાન કરવા રૂપે એનું પરિણમન હોય જ છે. એટલે એવું ચૈતન્યપણું એ અસાધારણ છે. એટલે ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે એ વાત કરી, પણ એ ચૈતન્ય ધર્મ કેવો છે? તો કે અસાધારણ છે. વળી એ કેવો છે? ચૈતન્યપણું કેવું છે? તો કે કેવળ જ્ઞાન રૂપ છે. એટલે કેવળ જ્ઞાન રૂપ એટલે સર્વ લોક અને અલોકોને બધાને જાણનાર એવું એ ચૈતન્યપણું છે. પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાન રૂપ સર્વ લોકાલોકને જાણનાર એ ચૈતન્ય ધર્મ છે. એને આ શુદ્ધને દર્શાવે છે અને એ આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત છે. આત્માની બધી જ પર્યાયોમાં એ જ્ઞાન રહેલું છે. એ જ્ઞાન જે છે, જ્ઞાન રહેલું છે એટલે જ્ઞાનની બધી જ પર્યાયો જે છે, જે જ્ઞાનની પર્યાય કહીએ, એ જ્ઞાન કરે છે. તો એમાં એ ચૈતન્યપણું છે, એ જાણનારી છે. એટલે એ ચૈતન્યપણું કહ્યું. એમાં એ જાણનારી છે, જ્ઞાન કરનારી પર્યાયો છે, એટલે એમાં એ વ્યાપ્ત છે. ચૈતન્યપણું ત્યાં વ્યાપ્ત છે. તેથી આ શુદ્ધને સર્વ દ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ સર્વ લોકાલોકને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી શુદ્ધને દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે, તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યક દર્શન છે. હવે બીજી વાત લીધી. પહેલા તો આ એક વાત મૂકી કે આ શુદ્ધને શેને દર્શાવનારો છે એની વાત મૂકી, અને પછી જે દર્શન કરનાર છે એની વાત લીધી કે આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, આ આગમમાં આવેલા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન તરીકે સમજી વિચારી મનન મંથન કરી, અને પછી શુદ્ધનય દ્વારા જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, શુદ્ધનય દ્વારા દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે, એટલે અનુભવ સહિત એને પોતે જાણે, તે શ્રદ્ધાનને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. જ્યાં સુધી કેવળ વ્યવહાર નયના વિષયભૂત જીવ આદિક ભેદરૂપ તત્વોનું શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન નથી. જો અહીંયા પેલા સાત તત્વો નવ તત્વની જે વાત છે એને લેવામાં આવી કે જ્યાં સુધી કેવળ ફક્ત, અહીંયા કેવળનો અર્થ ફક્ત થાય, જ્યાં સુધી ફક્ત વ્યવહાર નયના વિષયભૂત, વ્યવહાર નયના વિષયભૂત શું છે? તો કે આ જીવ છે ને આ અજીવ છે, અને આ એ રીતે એની પર્યાય છે, શુદ્ધ પર્યાય છે અને અશુદ્ધ પર્યાય છે, એમ ભેદરૂપ એ બધા સાતે તત્વો નવે તત્વની શ્રદ્ધા કરવામાં આવે, એટલે કે માહિતી રૂપ હોય, અને પછી એને ધારણા જ્ઞાન સુધી લઈ જઈ શકાય કે આ બરાબર છે, આમ આમ જ હોય, આ દ્રવ્ય શ્રુતમાંથી જે અભ્યાસ કર્યો અથવા તો ગુરુ દ્વારા સાંભળ્યું સમજ્યા છીએ તો એ પ્રમાણે જ છે, એવી શ્રદ્ધા રહે, એ શ્રદ્ધાને નિશ્ચય સમ્યક દર્શન કહેતા નથી. ત્યાં સુધી એ નિશ્ચય સમ્યક દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્વોની સંતતિને પરિપાટીને એવા ભેદરૂપ શ્રદ્ધાન જે છે એની વાત કરી, કે એવા ભેદરૂપ શ્રદ્ધાનને છોડો. છોડો એટલે એનાથી આગળ વધો, ત્યાં ને ત્યાં જ રહેશો તો એ આત્મામાં જવાશે નહીં, અને નિશ્ચયથી જેવું આત્માનું સ્વરૂપ છે એની પ્રાપ્તિ થશે નહીં. એટલે નવ તત્વોની સંતતિ, સંતતિ એટલે સંતાનો હોય એમ જેમ વિસ્તાર કરીએ ત્યારે સંતતિ શબ્દ લઈએ, એટલે નવ તત્વોની શ્રદ્ધા જે છે એના ઉપર તમે જે વિવક્ષા, વિવેચનો, ટીકા જે કંઈ કરો છો એ બધું એ ધારણા જ્ઞાન સુધી આપણને તત્વનો નિર્ણય કરાવનારું છે. એ વાત બરાબર છે, પણ હવે એનાથી હવે તમે એને છોડીને આગળ વધો, નહીં તો ત્યાં ને ત્યાં રહેશો તો ત્યાં એ તમારું અટકવાનું સ્થાન થશે. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરી અને પછી એ અભ્યાસ એ અભ્યાસ જે છે એ કોઈ પદ રૂપે છે કે કોઈ અક્ષર રૂપે છે કે એ વાણી રૂપે છે કે કોઈ પણ રીતે જે છે એ અભ્યાસમાંથી પછી આગળ વધવાનું છે, એમાં એમાં રહેવાનું નથી. એટલે અહીંયા એ અર્થમાં કહેવું છે કે એવા નવતત્વોની પરિપાટીને છોડીને શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હોવો, બસ હવે અમે આત્માને જ પ્રાપ્ત કરીએ. અને એ કેવી રીતે પ્રાપ્ત કરવો એનો અહીંયા માર્ગ દર્શાવ્યો કે શુદ્ધ નયનો વિષય જે છે, શુદ્ધ નય જે દર્શાવે છે એવા સ્વરૂપને અમે પ્રાપ્ત કરીએ, અમને એની પ્રાપ્તિ હો, બીજું કાંઈ ચાહતા નથી. આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નય પક્ષ નથી. શુદ્ધ નયનો વિષય જે છે એ એક આત્મા છે અને એવા સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ સમ્યક દર્શન છે. એટલે પહેલા એ નિશ્ચય સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યા કરી અને ત્યાર પછીથી એમ કહ્યું કે હવે એ નવતત્વની શ્રદ્ધારૂપ જે વાત કહેવામાં આવી એ બધા વિકલ્પ સહિતની વાતને તો અમે સમજ્યા છીએ, પણ હવે એને છોડી અને એ વિકલ્પોથી રહિત થઈ અને પોતે જેવું સ્વરૂપ છે એવો જે ભાવ છે શુદ્ધ, એવા ભાવ રૂપે પોતે પોતાને અનુભવે તો એ શુદ્ધ નયનો વિષય એ આત્મા એને પ્રાપ્ત થયો એમ કહેવાય. અને એનું નામ એ પર્યાય જે થઈ એ પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય સમ્યક દર્શનની પર્યાય છે. એટલે અમે હવે એને જ ઈચ્છીએ છીએ, બીજું કાંઈ ચાહતા નથી. અને આ વિદરાગ અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નય પક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. કોઈ પણ નયને એકાંતે પકડી અને એનો પક્ષપાત કરવો એટલે કોઈ એક તરફ થઈ જવું, એનું નામ પક્ષપાત. આપણે કરીએ છીએ ને વ્યવહારમાં પણ આ શબ્દ તો વાપરીએ છીએ કે ભાઈ તમે પક્ષપાત નહીં કરો, એક તરફ નહીં થઈ જાઓ. તો એવો કોઈ નયે એક જ નયે એને અહીંયા પકડી રાખી અને આપણે એમાં એમાં જ રહ્યા કરીએ તો એ મિથ્યાત્વ રહેશે. પણ અહીંયા તો અનુભવમાં જવાની વાત કરી એટલે વિકલ્પ રહિત દશાની વાત કરી, એવા શુદ્ધ નયના વિષયભૂત જે આત્મા છે એને પ્રાપ્ત કરવાની વાત કરી છે. નયને તો છોડી દીધો, નય પણ બહાર રહી ગયો. જો શુદ્ધ નયના વિષયભૂત આત્મા ને અનુભવવાની વાત આવી એમાં નય પણ બહાર જુદો રહી ગયો. નયના વિષયભૂત આત્માની પ્રાપ્તિની વાત કરી છે. કેટલી બધી સ્પષ્ટતા કરી છે પ્રભુ. મહાપુરુષોની વાણી એવી હોય, અદભુત હોય કે એને વાંચતા સામા ને પણ એવા જ ભાવ આવે. પંડિતજીને પણ એમ જ ભાવ આવ્યા અને એમ જ એમને ભાવાર્થ લખ્યો, કેમ કે મૂળ મૂળ શ્લોકમાં એ ભાવ ભર્યા છે તો એમાંથી આ વાત નીકળે છે. તો આ વાત બહાર આવે, મિત્ર બહાર આવે જ નહીં. કુવામાં હોય તો અવાડામાં આવે, મિત્ર ક્યાંથી આવે? ગમે તે શ્લોકમાંથી આ વાત નીકળતી નથી. બહુ સુંદર વાત છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો સ્વાધ્યાય આપણે આવતી વખત કરીશું. હજી એના પછી એક પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરવામાં આવી છે, સમાધાન આપવામાં આવ્યું છે, એનો વિસ્તાર કરીશું. અને આ શ્લોક સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એ પણ આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરિત